તારીખ 26/6/1977 શ્રી પ્રવચનસાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 105
પરંપરા એ એકત્વ બુદ્ધિ ને લઈને સર્જાય છે. એ પરદ્રવૃત્તિ વિભાગના સાધનભૂત કારણભૂત જીવનું સ્વલક્ષણ શું છે એ વિષયમાં આચાર્યદેવે નાસ્તિક તો એટલું કહ્યું કે રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ એ જીવને નથી, જીવનો એ સ્વભાવ નથી. અસ્થિથી એમ કહ્યું કે ચેતના ગુણ છે, આત્મામાં ચેતના ગુણ છે, એ જીવનો સ્વભાવ છે, અસાધારણ લક્ષણ છે. એ ઉપરાંત અલિંગ્રહણ અને અસંસ્થાન એવા બે વાત બીજી પણ કરી છે. અસંસ્થાન એટલે આકાર જેને નથી, શરીરનો આકાર એ ખરેખર આત્માનો આકાર નથી, એટલે શરીરના આકાર દ્વારા પણ આત્માનું સ્વરૂપ જાણી શકાતું નથી. અલિંગ્રહણ શબ્દ વાપર્યો છે એમાંથી 20 અર્થ કાઢ્યા છે. અથવા આત્માના સ્વરૂપને બતાવનારા 20 ભાવ એમાંથી આચાર્યદેવને પૂર્યા છે. આપણે એક બોલ થઈ ગયો છે, બીજો બોલ ચાલતો હતો, થોડું ભાઈ થોડું ખરી ચેલું છે, થોડું ફરી ચલી લઈએ, ચલો બોલ થોડો ફરી ચલી લઈએ. જ્ઞાયક એવા જેને, એટલે કે આત્માને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી, ગ્રહણ થતું નથી એટલે જાણવું થતું નથી, એટલે કે જ્ઞાયક એવો આત્મા, અતિન્દ્રિય જ્ઞાનમય એવો આત્મા, આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એમ કહીને કહેવું છે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે. તો અતિન્દ્રિય જ્ઞાનમય હું જે આત્મતત્વ છે તે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે એવું તો એનું સ્વરૂપ છે. ઇન્દ્રિય જ્ઞાનથી જેટલું જણાય છે અને જે પ્રકારનો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનો અનુભવ સર્વ સામાન્ય જીવને પરિચિત છે, પરિચિત છે ને, આપણે આંખ દ્વારા જોઈએ છીએ, કાળું પીળું ધોળું રાખું વગેરે, કાન દ્વારા અનેક પ્રકારે સંભળાય છે, પછી રેડિયો હોય પછી એના સંગીત હોય, કોઈ કર્કશ અવાજ હોય તો અણગમતું હોય, આ ચોમાસામાં કોયલ ચૌકે છે ને, સારો અવાજ આવે છે, કર્ણપ્રિય જેને કહે છે, કોઈનો ગળાના અવાજની પ્રકૃતિ હોય છે, કોઈનો અવાજ મીઠાશ વાળો હોય કર્ણપ્રિય લાગે, કોઈનો અવાજ કર્કશ હોય સહેજે કર્ણપ્રિય લાગે નહીં. પછી એવો જે જીવને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનો અનુભવ છે અને તે પ્રકારના વિષયનો અનુભવનો પરિચય છે અને એને લઈને હું એવો જ છું, એવો જ જાણનારો છું એવી જે એની માન્યતા છે એ જીવનો મિથ્યા ભ્રમ છે એમ કહું છું. એવું જીવનું સ્વરૂપ નથી. અતિન્દ્રિય જ્ઞાનપણે અંતર્મુખ થઈને ઈષ્ટ અનિષ્ટપણું થયા વિના, સહેજે ઈષ્ટ અનિષ્ટપણાનો રાગ દ્વેષ અને મોહ ઉપજ્યા વિના, માત્ર નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનથી આનંદનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, આત્મશાંતિનો અનુભવ થાય એવો અતિન્દ્રિય જ્ઞાનમય આત્માનો સ્વભાવ છે. આ ઇન્દ્રિય જ્ઞાનથી જાણવાનો જે પ્રતિપક્ષ સ્વરૂપે છે, વિરોધ સ્વરૂપે છે, એક પક્ષ ઉપરથી એના વિરોધીનું જ્ઞાન કરી લેવું. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય જ્ઞાન નો સમજણ કરવું, પ્રથમ તો એને ખ્યાલ કરવો પડશે ને કે આ ઇન્દ્રિય જ્ઞાન નો પરિચય છે અને તે પ્રકારનો અનુભવ તો સતત છે, પણ આથી વિરુદ્ધ જાતિના જ્ઞાનની જ્ઞાનના પરિણમની આચાર્ય ભગવાન વાત કરવા માંગે છે. શું કહ્યું કે ઇન્દ્રિયો વડે જાણવું એ આત્માનું સ્વરૂપ નથી. અતિન્દ્રિય જ્ઞાનમય પણ એટલે અતિન્દ્રિય જ્ઞાનથી જાણવું એવું આત્માનું સ્વરૂપ છે. એવા અર્થની પ્રાપ્તિ થાય છે એટલે કે એવો અનુભવ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનમય છે આત્મા એમ એના એમાંથી અનુભવ અલિંગ્રહણ કહેતા એમ અનુભવ કેમ નીકળે માટે કે અહીંયા શબ્દના અર્થમાં સંતુષ્ટ થવું નથી. એ આ વાક્યનો શાસ્ત્રના આ વાક્યનો આ અપેક્ષા હોવાથી આવો અર્થ થાય છે. અર્થ તો કરી જાણે પણ એમાં સંતુષ્ટ થવા જેવું, અર્થ કરી જાણે અથવા અર્થ સમજાઈ જાય કે અહીંયા આવી અપેક્ષાએ આ વાક્યનો પ્રયોગ છે, આવો શબ્દ પ્રયોગ છે અને એનો અર્થ આવો થાય છે. અર્થ અર્થ સુધી તો ઇન્દ્રિય જ્ઞાન પહોંચી વળે છે. ભાવ સુધી પહોંચવું એ જ્ઞાનની વિશિષ્ટતા છે. એ જ્ઞાનની જાતમાં થોડો ફેર પડે છે. વાચક શબ્દ છે પણ એના વાચ્ય સુધી પહોંચવું એ જ્ઞાનનું ખરું કાર્ય છે. ફક્ત એ શબ્દના અર્થ સુધી પહોંચવું એ જ્ઞાનનું કાર્ય પર્યાપ્ત નથી, કેમ કે ત્યાં સુધી તો ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે. ભાવ ભાષો આ વિષય એવો છે વાતે વાતે એમ કહે છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો જીવને સતત પરિચય છે. આ અલિંગ્રહણના અર્થમાં એ વાત ઘણી લીધી છે, એ વાત મુખ્યપણે લીધી છે, શરૂઆત ત્યાંથી કરી છે. રથમાં પણ એ જ વાત લીધી, આ 13મા બોલો છે, કેમ કે એનો પરિચય એવો થઈ ગયો છે કે જાણે એ જ હું છું, એવો જ છું, એટલો જ છું, એવડો જ છું, એવો એને નિર્વિકલ્પ અનુભવ વર્તે છે. એવો વિચાર નથી કરવો પડતો, વિચાર સુધા કરવો પડે નહીં, અને વિચાર ન કરવો પડે છતાં એનું ભાન છૂટે નહીં, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એ આખી પરિસ્થિતિ ઉલટાવી છે કે આત્માનો વિચાર સુધા કરવો પડે નહીં, ભલે ઉપયોગ આત્માના વિચારમાં ન હોય તો પણ આત્માનું ભાન છૂટે નહીં. એ ચોથા ગુણસાને કરી દેખાવી પડતો મારે એવી દેખાતી હતી. એટલું બધું પાયામાંથી ફેરવું છે. શ્રીમદ્ધિ કહ્યું બહુ લખે છે સાદી ભાષામાં, આત્મા માનથી ફર્યા વિના, અંદરથી આત્મા ફર્યા વિના એને આ વિષયમાં ખરી રુચિ છે કે એને પ્રવેશ થાય, કે એને તત્વ પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય, માર્ગદર્શન મળે એવી એમની વચનોની પદ્ધતિ છે. પણ એટલી છૂટી છૂટીને એકદમ સંપાદન પડવાના સ્થાન ઘણા છે. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ એટલે ત્રણ માર્ગ લખી છે. એટલે શું કે કેટલાક જીવોની બાહ્ય પ્રવૃત્તિ શાસ્ત્રાદિકની હોય અથવા તત્વના વિશે, કેટલાક મુમુક્ષુઓની મુખ્ય પ્રવૃત્તિ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભક્તિના પરિણામના હોય, કેટલાક જીવોની પ્રવૃત્તિ સંયમ ઉપર જોર આપનારી હોય તો વ્રત છે, એ વખત ખાવું, ભૂત ન ખાવું, નું ખાવું, અમુક જ ખાવું, અમુક જ ન ખાવું, એ વગેરે મંચર્યાદિ એમ કેટલા એની વિશેષ કસાય મંડિતાનો ધોક એ વિષય ઉપર જતો હોય, કોઈનો દેવગુરુ શાસ્ત્રના ભક્તિના પરિણામ પ્રત્યે કસાય મંડિતાનો ધોક જતો હોય, કેટલાક મુમુક્ષુજીઓની કસાયની મંડિતાનો ધોક તત્વોનો વિષય, તત્વ પ્રચાર, તત્વ ચર્ચા, તત્વનું વાંચન એ વિષય ઉપર જતો હોય, શ્રવણ વગેરે, તો એ દરેક પ્રકારમાં ક્યાં ક્યાં પડવાનું સ્થાન છે, કેવી કેવી ભૂલ થાય, બહુ સારો નિર્દેશ છે, ઘણો સરસ માર્ગ છે. પરમાગમનો વિષય છે, સૂક્ષ્મ તત્વનું પ્રતિપાદન છે, એનો અર્થ પિતામાં એ આવી જાય છે કે એકદમ તત્વ પ્રાપ્તિની યોગ્યતા વાળો જીવ, ભૂમિકામાં આવેલા જીવ, મેં આ વાત કરીએ છીએ, ગમે તેવાને વાત કરીએ છીએ, પ્રસંગે ચડી જાય એવાને વાત કરીએ છીએ, એમ છે એ વાતને રાખીને પાયામાં વાત ચાલી. પહેલા બોલમાં શું કે અલિંગ ગ્રહણ ચિહ્નથી ન ગ્રહણ કરી શકાય, કયા ચિહ્નથી, કે ઇન્દ્રિયો દ્વારા જાણે છે તે જીવ, એમ જીવના સ્વરૂપનું લક્ષણ એટલે ચિહ્ન, તેનાથી જીવનું ગ્રહણ થતું નથી. જો તેનાથી ગ્રહણ થતું હોય તો ઇન્દ્રિય જ્ઞાનનો પરિચિત જીવ છે અનાદિથી, અને તો એને જીવ સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ, પણ એ તો એ જ્ઞાનના વિપર્યાસમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, અને આત્મા નહીં એવા અનાત્મ પદાર્થોમાં જે આત્મા પણ માનીને ફરવટે છે. એટલે એ રીતે ઇન્દ્રિય જ્ઞાનથી ગ્રહણ કરી શકાતો નથી, એમ કહીને એમ કહ્યું કે ઇન્દ્રિયો દ્વારા જાણે છે તે જીવનું સ્વરૂપ નથી. જાણવું એવો જીવનો સ્વભાવ હોવા છતાં આટલી વાત લીધી છે કે ઇન્દ્રિયો જ્ઞાન દ્વારા જાણવું તે પ્રકારનો જીવનો સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે બહિર્મુખ ભાવે ઉપયોગ પ્રવર્તે છે તે જીવનો જ્ઞાન સ્વભાવથી બાહ્ય હોવાથી અથવા સ્વભાવથી વિપર્યાસ હોવાથી, વિપરીત હોવાથી એનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે. જ્ઞાનીનો પણ જેટલો ઉપયોગ બહિર્મુખ જાય છે એટલો તેને પોતાને અંતરથી તેનો નિષેધ આવે, પછી ગમે તે વિષયમાં જાય, તત્વના પ્રતિપાદનમાં વિષયમાં જાય, એ વિષયમાં જાય, તો પણ એમને એનો નિષેધ આવે છે. ત્યારે તો હજાર આંખ કરીને જોવે છે ભગવાનના શરીરના રૂપનો આત્માની વાત જુદી છે, અને એટલો હર્ષ થાય છે કે પગે ઘૂઘરા બાંધીને નાચતો દેખાય જરા કથન પડે છે ને, આત્માની જે સ્થિતિ અને આનંદની પરિણતિ છે એનો ભાવ છે, અને દુઃખ ભાવ છે એટલે પણ દુઃખ, એમ કોઈ ઘણો દંડ આપવાના સ્થાનમાં ઓછા દંડથી ઉત્સાહિત થતો દેખાય, પણ બીજો પણ જે આપણા વિષયને અનુરૂપ છે કે મન આ સ્થિત વિચારપૂર્વક માન્યતા છે, યથાર્થ અખંડ આશ્રિત સહજાંશિક વૃત્તિ કા સદભાવ નહીં હો સકતા. જ્યાં સુધી ઇન્દ્રિય દ્વારા ઉપયોગનો આશ્રય વર્તે છે, આશ્રય ભાવે ઇન્દ્રિય દ્વારા ઉપયોગ વર્તે છે, ત્યાં સુધી અખંડ આશ્રિત અખંડ સ્વભાવ આશ્રિત સહજ સ્વાભાવિક આંશિક વૃત્તિ એટલે સ્વજ્ઞાન ચારિત્રના પરિણામ એનો સદભાવ ઉત્પત્તિ થઈ શકતી. એટલે છેલ્લામાં છેલ્લી હદે મનનો આશ્રય પણ છોડાયો, બુદ્ધિપૂર્વક જ્યાં સુધી એને એ માન્યતા છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, બુદ્ધિપૂર્વકનો વિચાર છે ને, કે જ્યાં સુધી મનાશ્રિત એને માન્યતા છે અને એ માન્યતાએ આત્મા આશ્રિત સ્વરૂપ પકડ્યું નથી, ત્યાં સુધી એને સહજ અખંડાશ્રિત આત્મવૃત્તિ થશે. એટલે સદંતર ઇન્દ્રિયનો આશ્રય છોડાયો. એનો અર્થ કે ઇન્દ્રિય આશ્રય કરવા જનાર ઉપયોગ છે બહિર્મુખ માવે જાય છે, બહિર્મુખ ઊંધી દિશા તરફ એ ઝૂકે છે, વળે છે, એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. અતિન્દ્રિય જ્ઞાનમય એવા આત્માનું સ્વરૂપ તો અતિન્દ્રિય અંતર્મુખ હોવાનું છે, એની વિરુદ્ધ જવું એ આત્માને નુકસાનનું કારણ છે, વિપર્યાસ છે. એનો કોઈ પણ શાસ્ત્ર પ્રસંગે એનો નિર્દેશ એ રીતે ક્યાંય બીજી રીતે થાપતા અંતર્મુખનું સ્થાપન શાસ્ત્રોમાં અનેક જગ્યાએ સિદ્ધિ અને આડકતરી રીતે પ્રતિપાદન કરવામાં પહેલા બોલને એ વિશે ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. આ માટે થોડો તર્ક એવો પણ ઉપયોગ છે કે આત્માને ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. ઇન્દ્રિયો દ્વારા તો મારો આત્મા જાણી જ રહ્યો છે, આચાર્ય દેવ કેવી વાત કરે છે? સ્પષ્ટ શબ્દો કેટલા પેલા છે કે જ્ઞાયક એવા આત્માને ઇન્દ્રિયો વડે ગ્રહમો એટલે જાણવું થતું નથી. મારો આત્મા તો ઇન્દ્રિયો દ્વારા જાણી રહ્યો છે, કહેશે કે તારો આત્મા ઇન્દ્રિયો દ્વારા જાણી રહ્યો છે એવો તારો આત્મા સીધી વાત આવે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે તે આત્મા નહીં, એવું આત્માનું સ્વરૂપ જ નહીં હોવાથી આત્મા નહીં એમ કહેવા માંગે છે. એમ કહીને અતિન્દ્રિય જ્ઞાનની આત્મા કેવો છે એનું લક્ષ કરાવવું, કોઈ રીતે એને લક્ષ થાય એટલા માટે આ વાત લીધી એ પદ્ધતિ વિવાર પ્રાપ્તિ થાય એવી ભૂલ છે. ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય એવા જૈનો, જણાવવા યોગ્ય એવો આત્મા, એક તો જાણવા યોગ્ય જાણનાર એવો આત્મા કરતા હવે એને મને કર્મ લીધો છે, આત્માને જ કર્મ બનાવ્યો છે. થોડું ચાલી ગયું તમે યાર કરી નથી. ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય એવા જૈનો એટલે આત્માને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાતો નથી. એ રીતે આત્મા અલિંગ ગ્રહણ છે. અલિંગ ગ્રહણ એવું જે આત્માનું વિશેષણ છે એનો આ અર્થ પણ કહેવાય કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માને વિષય કરી શકાતો નથી. પહેલા બોલમાં એમ હતું કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા પરને વિષય કરે, કોઈ પણ જ્ઞેયને વિષય કરે, એટલે ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી આત્મા પોતાનું જ્ઞાનનું કાર્ય કરે એ આત્માનું સ્વરૂપ નહીં. હવે એમ કે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય, પાંચ ઇન્દ્રિયથી કોઈ પણ રીતે આત્મા જણાય, એવું હું આત્માનું સ્વરૂપ નથી, આ રીતે આત્મા ઇન્દ્રિયો પ્રત્યક્ષ નો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય એમ છે. ઇન્દ્રિયો નો વિષય રૂપી પદાર્થ છે, રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ એ ઇન્દ્રિયો દ્વારા જણાય છે. રૂપી અતિન્દ્રિય જ્ઞાન એવો આત્મા એ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જીવના સ્વરૂપને નક્કી કરવા માંગે તો એમાંથી આત્મા જાણી શકાતો. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનું વેદન થઈ શકતો નથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનું અનુભવન થઈ શકતો નથી. જે જણાવવા યોગ્ય જ નથી એ તત્વો જ એવું છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ વિષયભૂત થતો નથી. અનુમાન કરે હાલે ચાલે તે જીવ પ્રશ્ન કરે છે ને, એ વ્યાખ્યા પણ થતી જીવના સ્વરૂપને જાણવાની ખરી વ્યાખ્યા. ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય તો છે, ગ્રાહ્યનો અર્થ ગ્રહણ થવા યોગ્ય તો એ છે, પણ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ ગ્રહણ થવા યોગ્ય નથી, એટલે એને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. જણાવવા યોગ્ય જ નથી આત્મા એમ નથી લીધું, ગ્રાહ્ય એવા આત્માનો એમ લીધું છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ગ્રહણ નહીં થાય, એટલે તે પ્રકારનો પ્રયત્ન તું છોડી દેજે. આ શાસ્ત્રોના અર્થ કરતા આવડે વાંચી શકાય છે ને, આંખ દ્વારા વાંચી શકાય છે, કાન દ્વારા સાંભળી શકાય છે, પછી એનો અર્થ વાંચે, આવો અર્થ થાય શબ્દનો, આ શબ્દનો આ અર્થ થાય, આ અપેક્ષાની મર્યાદા આટલી, આ વિવેકતા આ પ્રકારની, અહીંયા એમાંથી આત્મા જણાતો એ બીજો તબક્કો છે. તત્વજ્ઞાનના વિષયમાં બુદ્ધિનો પ્રવેશ થવા છતાં અનુભવનો જે તબક્કો છે એ તદ્દન જુદી જાતનો છે એમ કહીને એમ કેમ છે. નહીં તો શું થાય છે કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ તત્વજ્ઞાન અનુભવનું નિમિત્ત જાણીને માનીને તત્વજ્ઞાનની વિશેષ વિશેષ થાય એટલી વધુ પ્રવૃત્તિ કરવા લાગી જાય એમ બને. એ પણ એ તો કે નિમિત્તને જ ઉપાદાન માન્યું છે એમ કોઈ એમ કે ચીર કસાયમાં તો અનુભવ ન થાય, પણ મન કસાય થાય પછી અનુભવ થાય, માટે પેલા મન કસાય કરો. તો એને તો મન કસાયને જ ધ્યેય કર્યું, એનો એ વ્યવહાર ન રહ્યો પણ નિશ્ચય થયો. એ તત્વજ્ઞાનને નિમિત્ત જાણીને એની ઉપાદેયતા કરે, એની જ પ્રવૃત્તિની ઉપાદેયતા કરે, એ વ્યવહારને જ નિશ્ચય માનનાર છે, અથવા એની ત્યાં એ ભૂલ છે, એને પણ તત્વ હાથમાં આવતો કેમ કે આથી કોઈ તબક્કો બદલાય છે. આત્માના લક્ષ્ય જે પ્રવૃત્તિ થાવ તો થાવ, શુદ્ધાત્માના અનુભવના પ્રયોજનથી જે પ્રવૃત્તિ થાવ તે થાવ, એ પ્રવૃત્તિ ઉપર લક્ષ્ય નથી, પણ એના અનુભવ થવાના પ્રયોજન ઉપર જેનું લક્ષ્ય છે એને તત્વજ્ઞાન આદિની પ્રવૃત્તિ સહેજે થઈ આવે છે. કેવી કેવી થાય છે એને મેળવવી જોઈએ, એ મેળવણીનો વિષય છે, એ કરવાનો વિષય. આના ઉપદ્ઘાતમાં એવો મુદ્દો ના છે કે અહીંયા શ્રીમદજીએ માર્ગદર્શન માટે જે જે વચનો ઉપદેશાત્મક પદ્ધતિથી કયા છે તે કરવા એમ ત્યાં નથી, પણ તે મેળવવા એવું લક્ષ્ય રાખવા જેવું કે મારા સાથે આ બધા લક્ષણો મેળ ખાઈ શકે નહીં, એટલી વાત છે. મેળવવા અર્થ છે પર્યાયનો વિષય આખો મુમુક્ષુની ભૂમિકાથી માંડીને સાધકની કોઈ પણ ભૂમિકાની તબક્કો હોય એ બધો ફક્ત મેળવવા માટે છે, નહીંતર પર્યાયનું કર્તૃત્વ આવ્યા વિના રહેશે. અને ઉપદેશાત્મક પદ્ધતિથી તો આ કર્તવ્ય છે, આમ કરો આમ કરવું એમ કહેવામાં આવે. લક્ષણ એનો અર્થ છે એવો જે સહજ ભાવ થાય તે ભૂમિકામાં એને સ્વલક્ષ વાળા જીવે અંતરલક્ષ વાળા જીવે એને મેળવી લેવો કે આ પ્રકાર મારામાં આવે શકે એમને એટલો જ ત્યાં અંગે છે એથી વધારે વાત છે ગ્રાહ્ય એવા જેનું એટલે ગ્રહણ થવાયું જે એવા આત્માનું ઇન્દ્રિયો વડે એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તેનું જાણવું બનતું નથી ગ્રહણ થતું નથી એવો જે આત્મા એમાંથી આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે એટલે ઇન્દ્રિય દ્વારા જાણવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્નથી કોઈ જુદો તબક્કો અનુભવમાં જાણવું આત્માનું થાય છે એમ એણે ઇન્દ્રિય જ્ઞાનના કાળમાં પણ ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિના કાળમાં પણ એ વાત એના ધ્યાનમાં હોવી જોઈએ જો એના ધ્યાનમાં એ વાત હોય તો એની પ્રવૃત્તિ ઉપર જોર આવી જશે કે બધું બધું વાંચવું આખો દિવસ વાંચ્યા કરું બધું બધું સાંભળવું આખો દિવસ સાંભળ્યા કરું અથવા બધું બધું ચર્ચા કરું આખો દિવસ જે મળે એની સાથે ચર્ચા કર્યા કરું પણ ઇન્દ્રિય જ્ઞાનથી ઇન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ થાય એવો આત્મા પહેલેથી જ એ પ્રવૃત્તિ થવા છતાં એના ઉપર જેનું વજન ન હોય તે રોકાય નહીં અને નહીતર એનું રોકાવું થઈ જાય રોકાવું થયા વિના રહે એમ નહીં એમ બને અટકી જાય છે એ એમાંથી સીધો નીકળે છે બે ભૂલ થયા નાશ કરે પણ એમ તો ઉત્પન્ન થાય એનો નાશ કરવાનો સવાલ છે આ તો ઉત્પન્ન જ થતું નથી આ વિષય ઊંડો છે તત્વનો વિષય ઊંડો બહુ છે એને એ વાચક એવા શબ્દો છે કે જેને ખરું વાંચી ભાષે એ તો તત્વની ઊંડી ગુફામાં ચાલ્યો જાય હું વિષય ઊંડો બહુ છે તેનાથી શબ્દો ઘણી વાર કાને અથડાય એટલે મને ખબર છે આ બધી વાતોની એમ લેવા જેવું એના ઊંડાણના ભાવો જ્ઞાનીઓના શું નીકળે છે એના ઉપરની એની જિજ્ઞાસા જેમ કોઈ ત્રાટક કરીને તટગી લગાવે એવી હોવી જોઈએ તો એને એનો મર્મ શું છે એ કહેવા શું માગે છે એનું તાત્પર્ય શું છે રહસ્ય શું છે અને આ આત્માને એ કઈ રીતે ઉકારભૂત છે કઈ રીતે એને એ આત્મા ભાસે એનો ભાવ ભાસે વાંચનો એ તો એને પત્તો લાગે છે નહીતર તો એ રીતે અનાદિકાળથી તો એ સમૂહ ક્ષણમાં સાંભળતો આવ્યો છે પણ એને ધ્યાન જ દીધું એવી નથી આ તકલીફ છે અને આનંદ પર છે બીજા ગુણો પર છે અસ્તિત્વ વગેરે જ્ઞાન પર છે અચેતન લીધા જ્ઞાન ને ચેતન લીધું અને બાકીના ગુણો ને અચેતન લીધા એમાં જરા ગુરુદેવ ને જરા પ્રમોદ હતો એ વાત કરવામાં એટલે એમ પૂછ્યું કે આમાં પ્રયોજન વિશે શું છે આમ કહેનાર આચાર કોઈ વાંચે છે સ્વરૂપ સંબોધન નામ કેવું ગ્રંથનું નામ એ સ્વરૂપ સંબોધન આપણું નતું સાંભળ્યું નામ નવું નામ સાંભળ્યું આ વાત લીધી છે આચાર્યદેવ ને એવી વાત કરવા પાછળ પ્રયોજન વિશે શું છે એમ પ્રશ્ન કર્યો અહીંયા વિશેષ પ્રયોજન શું છે એવી પદ્ધતિમાં જ આવી જાય છે કે જે અંતરાલંબન લેવું છે, એ અંતરાલંબન નું જે પ્રયોજન છે એમાં બીજા કોઈ ગુણો ની મુખ્યતા નહી લેતા આચાર્ય જે ચૈતન્ય મુખ કરે છે પ્રયોજન છે. આખો સમય સરકાર એના ઉપર આખા ગ્રંથ નો ખુલાસો આવી ગયો. આખા ગ્રંથ આ પરિશિષ્ટ માં આવી ગયો કે આખા ગ્રંથ નો ખુલાસો આવી ગયો કે આખા ગ્રંથ માં અમે જ્ઞાનતે આત્મા જ્ઞાનતે આત્મા જ્ઞાનતે આત્મા કહેતા આવ્યા છે. એની પાછળ અમારે આત્માને ઓળખાવવો છે, પ્રસિદ્ધ કરવો છે, પ્રસિદ્ધ અને પ્રસિદ્ધમાન કરતા 264 કળશ પછી કરતા કરી છે. ટોટલ મેળો કે આવી આવી અનંત શક્તિઓ હોવા છતાં આત્મા જ્ઞાન પણ એને છોડતો ન જાતી જ્ઞાન સમાવે એમ કરીને એ વારંવાર સ્થાપે છે આગળ અને પાછળ. પ્રયોજન રહેલું ભાઈ તને આત્મા ગ્રહણ કરવો હશે, પકડવો હશે, અનુભવ કરવો હશે તો આ ચેતના લક્ષણ અથવા જ્ઞાન લક્ષણ એ કેવું લક્ષણ છે કે જેના દ્વારા આત્મા ગ્રહણ થાય છે. એ ખુલાસો કર્યો કાલે કે જ્ઞાન જ્ઞાન ને જાણે છે અને બધા ગુણો ને જાણે છે. બીજા કોઈ ગુણો પોતાને જાણતા નથી અને જ્ઞાન ને જાણતા નથી, આત્માના જ ગુણો. એટલે જ્ઞાન ની પ્રધાનતા કરવામાં આવે, એટલે એમ કોઈ જ્ઞાન દ્વારા પકડાશે. અને એ જ રીત છે અને આલંબન ની રીત જ એ છે. પર્યાય ઉપરથી સીધો દ્રવ ઉપર જાય છે એમાં જ્ઞાન લક્ષણ છે. પર્યાયના વ્યક્ત સ્વભાવ છે એના દ્વારા સીધું એ અખંડ સ્વભાવનું આલંબન જે છે એ અંતર્મુખ થવાની જે રીત છે એ એમાં પ્રયોજન વિશેષ રહેલું. કોઈ વાર એવું વિચાર આવી જાય તો બહુ નીકળી પડે એટલે થોડો પ્રશ્ન કર્યો હતો. આમ તો ભાવમાં એ વાત આવી જ જતી હતી. કોઈ વખત એવું તરફનો વિકલ્પ લંબાઈ જાય, વિચાર લંબાઈ જાય તો બહુ નીકળી પડે, બહુ નીકળી પડે. હા, વર્તમાન છે ને સવાલ છે તો સવાલ છે, સામાન છે. જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ એટલે જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય. જો અનુમાનનો તબક્કો ઉડાવ્યો તો શું કરે છે કે શુદ્ધ જ્ઞાન દ્વારા જીવ પ્રથમ આત્માનો નિર્ણય કરતી વખતે અનુમાન લગાવે. અહીંયા એક સ્પષ્ટ વાત કરી કે આત્મા અનુમાનનો વિષય નથી. અનુમાન કરતી વખતે પણ તું ધ્યાન રાખજે કે આત્મા અનુમાનનો વિષય નથી. આ લોકો તર્ક વિતર્ક કરીને અનુમાન કરે છે ને, એ આત્માના અનુભવ કરવામાં અનુમાનના ફાતિયા કામ આવે નહીં એમ ચોખ્ખું કહું છે. એ રીતે અનુમાન કરીને તું પહોંચી જઈશ અનુભવમાં એવી આશા રાખવા જેવી નથી. આમ કેટલું ચોખ્ખું કરે છે આમ દ્રષ્ટાંત એટલા માટે કીધું. જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે એટલે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો નહીં. ન પણ હોય એવો અગ્નિ હોય કે ધુમાડો નીકળતો ન હોય, પણ ધુમાડો હોય ત્યાં તો અગ્નિ હોય હોય ને હોય બરાબર છે. તે હનુમાન થયું, હનુમાન થયું ને કે આ ધુમાડો દેખાય છે અગ્નિ કંઈક ખેડતું હોવું એ દ્રષ્ટાંત કીધું છે. જેમ ધુમાડા દ્વારા અગ્નિ નું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કોઈ ચિહ્ન દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા ઇન્દ્રિયો થી જણાવવા યોગ્ય એવું કોઈ ચિહ્ન હોય. જુઓ ભાઈ હાલે ચાલે છે, આ બોલે છે, આ શ્વાસોશ્વાસ ચાલે છે, આ નાડી ચાલે છે, આ હૃદયના ધબકારા ચાલે છે, હજી મર્યો નથી, નક્કી કરે છે કે નહીં અસ્તિત્વ. એવા કોઈ પણ ઇન્દ્રિય ગમ્ય ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ગમ્ય થાય એવા કોઈ ચિહ્ન દ્વારા આત્માના સ્વભાવનું સ્વરૂપ અનુભવમાં આવતો નથી. એ રીતે ઇન્દ્રિય ગમ્ય દ્વારા એટલે ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય ચિહ્ન દ્વારા જેનું જાણવું થતું નથી, ગ્રહણ થતું નથી એટલે જાણવું થતું નથી એવું અલિંગ્રહણના વિશેષણમાંથી એવો પણ અર્થ નીકળે છે. એટલે કે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય, ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય કોઈ ચિહ્ન એવાથી નથી, અનુમાન કરે કે આ આત્મા છે એમ આત્માનું સ્વરૂપ જણાતું નથી. બીજો વિષય કોઈ એમ કહે કે અમે સત્શાસ્ત્ર જ્ઞાની ગુરુ પાસે સાંભળીએ છીએ ત્યારે અમને રોમાંચ ઉલ્લસિત થાય છે. એ રોમાંચ ઉલ્લસિત થાય છે એ તને ઇન્દ્રિય જ્ઞાન થી જણાય છે કે અતિન્દ્રિય જ્ઞાન થી જણાય છે? ઇન્દ્રિય જ્ઞાન થી જણાય. તો એવો આત્મા આત્મા એવો નથી. તો કેવો આત્મા એમ જિજ્ઞાસા થવી? જો આય સુધી એવો આત્મા નથી કે જે આત્માનું સ્વરૂપ સાંભળતા રોમાંચ ઉલ્લસિત થાય તો પણ એવું આત્માનું સ્વરૂપ નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ગ્રહણ થાય અથવા એના ઉપરથી કાંઈ અનુમાન લાગે કે આત્માનો આનંદનો સ્વભાવ આવો છે એવો આત્મા છે અથવા ઇન્દ્રિય જ્ઞાનના થી અનુમાન કરે કે જો આ બધું ઘટપટાદી જાણે એવું જાણવું જેનામાં થાય છે એનાથી અનુમાન કરીએ કે આવો આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન થાય એવું આત્માનું સ્વરૂપ છે. એથી કોઈ વિલક્ષણ પ્રકારનું આત્માનું સ્વરૂપ છે એમ કહે છે. આ જિજ્ઞાસાને એકદમ સતેજ કરે એવો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન થી જાણવું થાય છે અને જ્ઞાન આત્માનો સ્વભાવ કહેવામાં આવે છે. તો જ્ઞાન સ્વભાવ તે કઈ જાતનો કે આને સીધું ઉડાવવામાં આવે છે કે આ નહીં? તો કઈ એ જ્ઞાન સ્વભાવ તે વળી કયા પ્રકારે છે જ્ઞાન સ્વભાવ એમ એને સ્વભાવની અંતર જિજ્ઞાસા થવી એવી છે. એ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ થાય અને પછી અનુમાન કરે, ઇન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ કોઈ પણ લક્ષણ કોઈ પણ ચિહ્ન થાય એના ઉપરથી આત્માનું અનુમાન કરે, શબ્દથી અનેક પ્રકારના શબ્દથી આત્માનું વર્ણન શાસ્ત્રમાં દ્રવથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી એના સ્વચતુષ્ટય છે આત્માનું વર્ણન થાય અને એ પ્રત્યક્ષમને લાગે છે કે આવો જ આત્મા હવે હોવો જોઈએ. તારા મનની કલ્પના છે, અનુમાન થાય છે. જ્યાં સુધી તારું અનુમાન લંબાય છે મન આશ્રિત, આ મનનો વિષય સીધો છે, બીજી ઇન્દ્રિયો જવા દો, પણ અનુમાન કરે છે એ મનમાં કરે છે જે, અને કોઈ પણ ઇન્દ્રિય પ્રત્યક્ષના વિષય પૂર્વક કરે છે શાસ્ત્ર વચન શ્રવણ વગેરે, તે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક જે અનુમાન કરે એમાં આત્મા સદંતર આવતો નથી, એનો વિષય જ નથી. કથનચિત છે ને કથનચિત નથી, કથનચિત અનુમાન નો વિષય છે ને કથનચિત અનુમાન નો વિષય નથી, એમ ભાન નથી, સદંતર નથી, વિકાંતે નથી, સર્વતા નથી, એમ બીજું સંસ્કૃતમાં થોડોક ભૂલ જોઈશે ને અત્યારે લંબાઈ વાંચો. અચિન ચક્ષુ આદિ ઇન્દ્રિયનો 328 પાને છે સુધી નીતિ, તેને લિંગ શબ્દ વાચ્યનો ચક્ષુવાદી ઇન્દ્રિયેણ અન્ય જીવાનામ યસ્ય ગ્રહણમ પરિચ્છેદનમ કરતું ન આયાતી તેન અલિંગ ગ્રહણ ઉચ્યતે. લિંગ શબ્દ વાચ્યથી, ચિન્હ શબ્દ વાચ્યથી, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી અન્ય જીવોનું ગ્રહણ કરવું, જાણવું એવું બનતું નથી, તેથી અલિંગ ગ્રહણ છે. નિર્વિકાર અતિન્દ્રિય સ્વસમ વેદન પ્રત્યક્ષ જ્ઞાન ગમ્ય સ્વાદ, નિર્વિકાર એવું અતિન્દ્રિય સ્વસમ વેદન પ્રત્યક્ષ જ્ઞાન થી ગમ્ય થતું એવું આત્મતત્વ હોવાથી તે કારણે તે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એનું જાણવું થતું નથી. સ્વજીવને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી શકાતો નથી ને પરજીવને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી શકાતો નથી. આ બોલ લિંગમ ધૂમાદી ધૂમ એટલે ધુમાડો, તેને ધૂમ લિંગો ઉદ્ભવ અનુમાની ને અગ્નિવત અનુમેયભૂત પર પદાર્થાના ગ્રહણ ન કરો તેને અલિંગ ગ્રહણ લીધી. તે તો અન્વયના બોલમાં લીધી છે, આના પછીનો બોલ છે. અહીં તો આત્મા અનુમાન નો વિષય નથી અને બીજાઓ દ્વારા આત્મા અનુમેય થાય એવો પણ આત્મા અનુમાન થી તને પોતાને વિષય કરી શકે એવો તું નથી અને અનુમાન થી તું બીજાને નક્કી કરે એવો પણ તું ખરેખર નથી. અનુમાન કરનારો નથી એમાં સુધી બોલની પાસે. અનુમાન દ્વારા તારા સ્વરૂપ નો તું નિર્ણય કરી ના, એ પણ તારા આત્માનો તું વિષય નહીં કરી શકે એવો આત્મા નથી, કેમ કે એવો આત્મા જ નથી. અને અનુમાન દ્વારા તું બીજાને વિષય કર, બીજા આત્માને નો નિર્ણય કર, બીજા આત્માને તું જાણી લે, એ પણ આત્માનું સ્વરૂપ છે. કેમ કે અનુમાન થી વિષય થાય, અનુમાન માં સમાવેશ થાય, ગ્રહણ થાય એવું આત્મા તત્વ નથી. એમ કહીને એમ કહે છે કે આત્મા માં જે જ્ઞાન સ્વભાવ છે એ પ્રત્યક્ષ સ્વભાવ છે, એ સખ બોલે છે. જે જ્ઞાન સ્વભાવ પ્રત્યક્ષ હોય એ પ્રત્યક્ષમાં પરોક્ષ પણ કઈ રીતે આવે, જેમ અજવાળામાં 1000 વોલ્ટની સર્ચ લાઇટ હોય એમાં અંધારા અંધારું કેવી રીતે, એમાં અંધારું કેવી રીતે હોય, એમ જે પોતે જ પ્રત્યક્ષ સ્વરૂપે છે, સહજ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે, સહજ પ્રત્યક્ષ છે, એમાં પરોક્ષ અનુમાન કઈ રીતે લાગે, એ તો એનાથી વિરુદ્ધ છે. પરોક્ષ અનુમાનમાં એ લાગુ પડે એમ જાય. એટલે આત્મા જેમ અનુમાન થી નક્કી થાય છે એમ અનુમાન થી આત્મા નક્કી કરવા જેવો નથી. એમ કહીને એમ કહ્યું કે તું અનુમાન કરી કરીને રોકાઈશ નહીં. આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે, એમ તું અનુમાન કરી કરીને રોકાઈશ નહીં. તું પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરજે. પરોક્ષ અનુમાનમાં નહીં રોકાતા, તબક્કો બદલવાનો આયા પ્રકાર છે. વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, ફક્ત વિચાર કરી કરીને અટકી જવું નહીં, પણ જે કાંઈ એના સમજવામાં આવે છે આત્મા એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરવો, એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરવો, એ થોડો નવો વિષય. પ્રસંગ થઈ જાય કોઈ આનંદ નો પ્રસંગ, વિશેષ આનંદ નો પ્રસંગ. પ્રસંગ જીવનમાં અભિનય હોય ત્યારે શ્રી કૃષ્ણ ઉપસ્થિત નહીં હોવા છતાં ભૂતકાળમાં ચાલ્યો ગયો હોય તો ઉપસ્થિત નહીં હોવા છતાં એનું વર્ણન કરવા જતા એને પ્રત્યક્ષ કરે છે કે નહીં ભાવમાં એવો ભાવમાં પ્રત્યક્ષ કરે કે એવા જ આનંદમાં આવી જાય ને કાંઈ એવા જ શોકમાં આવી જાય પ્રત્યક્ષ કરીને તો એને એ રીતે પરોક્ષ વિષયને ભૂતકાળમાં બની ગયેલો એટલે પરોક્ષ થઈ ગયા અહીંયા એને પ્રત્યક્ષ વધ કરીને પ્રત્યક્ષ કરતા આવડે છે નથી આવડતો એમ નથી આવડે છે તો ને એને જે આત્મા સમજવામાં આવે છે એને એને પ્રત્યક્ષ કરતા એને કરતા આવડે તો છે પણ એને કરતા આવડવું જોઈએ એમ કહેવામાં આવે છે અને આવડે જ છે કરતા એને પ્રત્યક્ષ કરવો જોઈએ તે પ્રકારનો એનો પ્રયત્ન અંદરમાં હોવો જોઈએ પ્રત્યક્ષ કરવાનો એનો પ્રયત્ન હોવો જોઈએ ખાલી વિચાર કર્યા કરે મન કર્યા કરે વિચારના લંબાયા કરે પછી એમ કે તમે ઘણા વિચાર કરીએ છીએ તત્વ વિચારમાં તો અમે બહુ રહીએ છીએ વારંવાર અમને તત્વ વિચાર આવે છે તો કેમ આત્મા પ્રગટ નહીં થતો હોય ઘણા એમ પ્રશ્ન કરે છે એક તબક્કો બદલાય છે પ્રત્યક્ષીભૂત આત્મા છે પોતે જ પ્રત્યક્ષીભૂત છે એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન એ એક નવા પ્રકારનો પ્રયત્ન છે જુદી જાતનો પ્રયત્ન છે એ પ્રયત્નમાં આવ્યા વિના માત્ર વિચાર કર્યા કરે તત્વનો એટલે કાંઈ તત્વ પ્રગટ થઈ જાય એ આ લાઈન છે વિચાર કર કર કે ભી તું ક્યાં કરેગા એમ પૂછે ઘણી વાતો લીધી એમ કે સરકાવો તો આપણા લોકો સાથે છે ગુરુદેવના તરીકેમાં જે આવ્યા છે અભ્યાસ કરેલા જેવો છે એની સાથે તો સરકાવો છે એટલે ઘણા એવા પ્રશ્નો બીજું એવું કહ્યું કે વિચાર કર કર કે ભી તું ક્યાં કરેગા એટલે જો તું પ્રત્યક્ષ નહીં કર તો વિચારમાં વિચારમાં એક અટકવાનું જે સ્થાન થશે જેમ બીજાને બીજું બીજી ક્રિયા અટકવાનું સ્થાન છે કોઈને શરીરની ક્રિયા જેમ અટકવાનું સ્થાન છે કે મેં આટલું વ્રત કર્યો સંયમ ભાઈ કોઈ બીજા શુભ ભાવમાં અટકે છે એમ તો આ મનના આ પ્રકારના શુભ ભાવમાં અટકી ગયું જો પ્રત્યક્ષ નહીં કર તો મૂળ વાત ધ્યાનમાં આવી નથી અથવા તો સામાન્ય રીતે એ વાતનો નિર્દેશ કર્યા વિના ચોખ્ખું કયા વિના પણ ખ્યાલમાં હોવું જોઈએ એ વાત કયા છતાં તારા ખ્યાલમાં આવી નથી એમ થાય છે તમે બધાને કહેવું પડે એવું નથી જેટલા જીવો પ્રત્યક્ષ કરે છે એને વાતમાં પ્રત્યક્ષ કરવો જોઈએ એમ કહેવું પડતું નથી અને છતાં જ્ઞાનમાં એ વાત આવી જાય છે અને પ્રત્યક્ષ કરે છે એમ બરાબર છે કે ઘણા ઓછા ઉઘાડવાળા જીવ હોય અને શિવ ભૂત મને ન દાખવ્યું બધાને એવું સમજાવવું પડ્યું નથી એવું લાંબી લાંબી ઈંધણ માંડે અને પછી બી સાધક થાય એવું કઈ બધા નથી પ્રત્યક્ષનું કોઈ માધ્યમ જ નથી પ્રત્યક્ષ માટે કોઈ માધ્યમ નથી જ્ઞાન પોતે જ પ્રત્યક્ષ સ્વરૂપે છે અને અને ત્યાં માધ્યમ ખલાસ થાય છે એનું નામ જ પ્રત્યક્ષ છે એ પહેલા જેટલું બધું માધ્યમ છે એ બધું માધ્યમ ગણવામાં આવે છે કે આ શાસ્ત્ર છે માધ્યમ છે વિચાર જ્ઞાન છે માધ્યમ છે સાંભળવું માણી છે માધ્યમ છે સ્વાધ્યાય કરવો છે માધ્યમ છે તત્વ કરતા એ માધ્યમ છે પણ ત્યાં સુધી એ ખરેખર જીવ અનુભવના તબક્કામાં આવી શકતો નથી આ એ તો પરમાગમ છે ને આ તો જો જીવને અનુભવમાં લાવવો છે તો તે તબક્કો જ બદલે છે કે હનુમાન સુધી તો તત્વ જ હાથમાં નથી આવતું કેમ કે તત્વનો વિષય જ નથી એક નવા તબક્કામાં તું પ્રવેશ કર એમ કે એમ જાઉં છું એ તો દ્રષ્ટાંતિ છે જેમ ભૂતકાળના પ્રસંગને શ્રી તાદ્રશ્ય કરે છે, તાદ્રશ્ય કરે છે ને, જાણે અત્યારે એ દ્રશ્ય સામે હોય અને રડવા લાગે કે હસવા લાગે કે જે પ્રકારનો પ્રસંગ હોય, એ પ્રકારનો આનંદનો કે સુખનો, એનો વધારે તારતમ્યતા હોય છે. એક દુઃખની તારતમ્યતા માણસ ઘણી હોય, એક સુખની તારતમ્યતા પણ માણસને ઘણી હોય. તો એમ કહે છે કે એ જેમ પ્રત્યક્ષ કરીને જેમ ભાવાન્વિત થાય છે, ભાવનો આવિર્ભાવ કરે છે, એકદમ ભાવાવેશમાં આવે છે, એને પ્રત્યક્ષ હોય તો એ પ્રત્યક્ષ કરી દીધું, એને પ્રત્યક્ષ નથી છે તો ભૂતકાળમાં ગયેલી છે, પણ પ્રત્યક્ષ કરે છે. એવી જીવની તે પ્રકારના પરિણામની પુરુષાર્થની સ્થિતિ છે એવી એને આત્માને પ્રત્યક્ષ કરવાનો એ પ્રકાર આવે છે. માત્ર વિચારમાં નહીં રોકાતા પ્રત્યક્ષ કરી લે ત્યારે એનો અનુભવ થાય છે. અને એ તબક્કામાં જીવને પ્રવેશ કરવો જોઈએ. એ તબક્કામાં પ્રવેશ ન કરે એ પહેલા એ કાંઈ પણ માની લે કે હું કાંઈક આત્માના કલ્યાણ અર્થે કાંઈક પણ કરું છું, એ મન વચનની કાયાની ક્રિયામાં અટકનું અટકાવેલા અટકેલા જીવની પરિસ્થિતિ છે. એને પરમાર્થ સુધી આત્મા હતો અનુમાન પર્યંતનો વિષય નથી. અનુમાન સુદ્ધા છતાં પણ આત્મા ગ્રહણ થતો નથી એમ કહીને આત્માને પ્રત્યક્ષ કરાવો, આ સુધી વાત છે. દ્રષ્ટાંત છે કે ગોમાળા તેનું અનુમાન થાય છે એમ ઇન્દ્રિય ગમ્ય દ્વારા, ઇન્દ્રિયથી જણાવવા એવા કોઈ ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ જ થતો નથી, કઈ બીજું તને આત્મા આવી ગયો એમ કે આત્મા ને અનુમાન કર ત્યાં સુધી તારા અનુમાનમાં આત્મા આવતો નક્કી કરે. એક વાર અનુમાન ઉપર તો એક વાર ચોકડી મૂકી દે, નહીતર તો અહીંયા તને કાંઈક ને કાંઈક ના એને અનુમાન સુધી આવો જ આત્મા છે. હવે આપણે એકાગ્રતા કરવી બાકી, આપણા સમાજમાં ઘણા અભ્યાસી હોય તો ક્યાં સુધી છે. હનુમાનમાં તો બરાબર આત્મા આવે છે, દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ ઉત્પાદ ધ્રુવ દ્રવ ગુણ પર્યાય, એના ગુણ પર્યાયના ભેદો અસ્થિ નાસ્તિ બધે છે. એકાગ્રતા કરવા બાકી છે, એનો પ્રયત્ન કરીએ. પછી હનુમાનનો વિષય સદંતર આત્મા નથી.